એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તક પર વાત કરવાના છીએ જે ખરેખર દરેક માતા પિતા અને શિક્ષકને સ્પર્શે છે. ડિયાન ટેવેનરનું પ્રિપેર્ડ પુસ્તકનો મૂળ સવાલ છે, આપણે આપણા બાળકોને આવતીકાલના જીવન માટે ખરેખર કેવી રીતે તૈયાર કરી રહ્યા છીએ, એમની ભૂમિકા શું છે, આપણો ધ્યેય શું છે.
અને આ સવાલ જુઓ આજે પહેલા કરતાં વધુ મહત્વનો છે. ચારે બાજુ જુઓ ને, સારા ગ્રેડ, ઊંચા ટેસ્ટ સ્કોર, પેલી સારી કોલેજમાં એડમિશન, આ બધાનું દબાણ બાળકો પર આમ તો અસહ્ય બની રહ્યું છે.
હા, એ તો છે જ.
પણ શું સફળતાની આ રેસ બાળકોને ખરેખર જીવનની જટિલતાઓ, અનિશ્ચિતતાઓ અને ખુશીઓ માટે સજ્જ કરે છે? મને લાગે છે કે આ પુસ્તક આપણને વિચારવા મજબૂર કરે છે કે શિક્ષણ અને વાલીપણાનો સાચો ધ્યેય શું હોવો જોઈએ, આપણી ભૂમિકા શું હોવી જોઈએ.
બરાબર. તો આ વિચારો પાછળ કોણ છે? લેખિકા ડિયાન ટેવનર, અમેરિકન શિક્ષણ જગતમાં એમ કહી શકાય કે મોટું નામ છે. તેઓ સમિટ પબ્લિક સ્કૂલ્સના સહસ્થાપક અને સીઈઓ છે, અને આ સ્કૂલો એમની નવીન શિક્ષણ પદ્ધતિ માટે ખૂબ જાણીતી છે.
હા, પણ એમની વાત ખાલી પદવીને કારણે વજનદાર નથી, ખબર છે. એમની પાસે બે દાયકાથી વધુનો પ્રત્યક્ષ જમીની અનુભવ છે. એમણે માત્ર સિદ્ધાંતો નથી આપ્યા, પણ એક આખી શિક્ષણ વ્યવસ્થા ઊભી કરી છે જેના પરિણામો પણ પ્રભાવશાળી છે. જેમ કે તમે કહ્યું, એમના લગભગ 99% વિદ્યાર્થીઓ કોલેજ જાય છે, અને એટલું જ નહીં, રાષ્ટ્રીય સરેરાશ કરતાં બમણા દરે કોલેજ પૂરી પણ કરે છે.
ઓ વાહ.
પણ જે વાત એમને ખરેખર આમ તો અનન્ય બનાવે છે તે એ છે કે તેઓ માત્ર શિક્ષણશાસ્ત્રી નથી, એક માતા પણ છે.
અચ્છા.
પુસ્તકમાં એમના પોતાના પુત્ર રેટ, એના ઉછેરના અનુભવો પણ વણાયેલા છે. એટલે એમના વિચારો માત્ર થિયરી નથી રહેતા, વાસ્તવિક લાગે છે, સહાનુભૂતિપૂર્ણ બને છે.
બરાબર. એટલે સૈદ્ધાંતિક અને વ્યવહારુ બંને અનુભવનો સંગમ છે. તો આ પુસ્તકનો મુખ્ય સંદેશ શું છે, મતલબ પ્રિપેર્ડ શું કહેવા માંગે છે?
પ્રિપેર્ડ મૂળભૂત રીતે શિક્ષણ અને વાલીપણાના ઉદ્દેશ્યને, એટલે કે આપણા ગોલને પુનર્વિચારવા કહે છે. ટેવનરની દલીલ છે કે આપણી જે અત્યારની સિસ્ટમ છે,
હા,
જે માર્ક્સ, ટેસ્ટ સ્કોર્સ, કોલેજ પ્રવેશ, આવી માપી શકાય તેવી, પણ એમ કહીએ કે થોડી સંકુચિત સફળતા પર વધુ પડતું ભાર મૂકે છે.
હમ, સંકુચિત, બરાબર.
તે લાંબા ગાળે બાળકોને નબળા પાડી રહી છે.
એટલે કેવી રીતે નબળા પાડી રહી છે?
જો એ કહે છે કે આનાથી ચિંતાતુર અને કદાચ શૈક્ષણિક રીતે હોશિયાર પણ જીવનના ઉતાર ચઢાવ માટે તૈયારી વગરના યુવાનો તૈયાર થઈ રહ્યા છે. પુસ્તકનો કેન્દ્રીય પ્રશ્ન એ જ છે, પરિપૂર્ણ અને અર્થપૂર્ણ જીવન જીવવા માટે તૈયાર હોવાનો ખરો અર્થ શું છે
અને એમનો જવાબ શું છે?
એમનો જવાબ છે કે આ તૈયારી ઘોખણપટ્ટીથી નથી આવતી.
તો પછી શેનાથી આવે છે?
ટેવનરનો જવાબ સ્પષ્ટ છે, તૈયારી આવે છે સ્વદિશા નિર્દેશન, એટલે કે સેલ્ફ ડિરેક્શન કેળવવાથી, વાસ્તવિક દુનિયાની સમસ્યાઓ ઉકેલવાની ક્ષમતા વિકસાવવાથી, ભાવનાત્મક બુદ્ધિ, ઇમોશનલ ઇન્ટેલિજન્સ એ સમજવાથી, અને જીવનમાં કોઈ હેતુ, પર્પઝ શોધવાથી.
હમ, ખરી.
તૈયારી એટલે પરફેક્ટ રિપોર્ટ કાર્ડ નહીં, બિલકુલ નહીં, પણ પડકારો ઝીલવાની હિંમત, અર્થપૂર્ણ સંબંધો બનાવવાની ક્ષમતા, દુનિયામાં કંઈક સારું યોગદાન આપવા માટે જરૂરી પેલી સ્વનિર્ણય ક્ષમતા, એટલે કે એજન્સી, સ્થિતિસ્થાપકતા, એટલે કે રેઝિલિયન્સ, અને વ્યવહારિક આવડત.
એટલે આ પુસ્તક ફક્ત વાલીઓ માટે નથી?
ના ના, વાલીઓ, શિક્ષકો, નીતિ નિર્માતાઓ, ટૂંકમાં આવનારી પેઢીના ભવિષ્યમાં જે કોઈને રસ છે એ બધા માટે છે. એ સમસ્યાઓનું નિદાન પણ કરે છે અને સમિટ સ્કૂલના અનુભવો દ્વારા ઉકેલો પણ સૂચવે છે.
ચાલો ને, તો હવે આ સમિટ મોડલના જે પાયાના સિદ્ધાંતો છે, જેના પર આખી તૈયારીની ફિલોસોફી રચાયેલી છે, એને થોડા વધુ ઊંડાણપૂર્વક સમજીએ. પહેલો છે પ્રોજેક્ટ આધારિત શિક્ષણ, PBL.
હા, PBL. અને આ પરંપરાગત ભણતરથી ખૂબ અલગ છે. આપણે ત્યાં મોટેભાગે શું થાય?
ભણાવે, નોટ્સ લખે, પરીક્ષા આપે,
અને પછી
ઘણું બધું ભૂલી જાય.
બરાબર. PBLમાં એવું નથી. અહીં વિદ્યાર્થીઓ વાસ્તવિક દુનિયા જેવી જટિલ સમસ્યાઓ પર આધારિત લાંબા સમય ચાલતા પ્રોજેક્ટ્સ પર કામ કરે છે.
કોઈ ઉદાહરણ આપી શકો?
હા, જેમ કે ધારો કે પર્યાવરણની કોઈ સમસ્યા છે, એના ઉકેલ માટે કોઈ ઉપાય સૂચવવો, કે પછી કોઈ સ્થાનિક વ્યાપારને મદદ કરવા કોઈ યોજના બનાવવી, એમ કંઈ પણ.
એટલે માત્ર પુસ્તકીયું જ્ઞાન નહીં, પણ એ જ્ઞાનનો ઉપયોગ કંઈક નક્કર કરવું, ખરું ને? આનાથી ફાયદો શું થાય?
બિલકુલ, મુખ્ય ફાયદો એ છે કે વિદ્યાર્થીઓ માત્ર વિષય નથી શીખતા, એની સાથે સાથે વિવેચનાત્મક વિચારસરણી, ક્રિટિકલ થિંકિંગ જેને કહીએ, સહયોગ, કોલેબોરેશન, સંચાર, કમ્યુનિકેશન અને સર્જનાત્મકતા, ક્રિએટિવિટી, આ બધા અત્યંત જરૂરી કૌશલ્યો પણ વિકસાવે છે.
હા, આ બધા 21મી સદીના કૌશલ્યો કહેવાય છે.
એકદમ. અને શીખવાની પ્રક્રિયા હેતુપૂર્ણ બને છે, રોચક બને છે. વિદ્યાર્થીને સમજાય છે કે હું જે શીખી રહી છું તેનો વાસ્તવિક જીવનમાં ઉપયોગ શું છે. એ માત્ર જાણવા માટે નથી શીખતો, પણ કરવા માટે શીખે છે.
બીજો સિદ્ધાંત છે સ્વદિશા નિર્દેશિત શિક્ષણ ચક્ર, SDL. આ મને ખૂબ આમ તો ક્રાંતિકારી જેવું લાગે છે, કારણ કે આપણે ત્યાં તો મોટાભાગે બધું શિક્ષક કેન્દ્રિત હોય છે, શિક્ષક કે એમ કરવાનું.
બરાબર. અને આજના ઝડપથી બદલાતા વિશ્વમાં આ કૌશલ્ય અનિવાર્ય છે. ભવિષ્યમાં એ જ લોકો સફળ થશે જેઓ જાતે શીખતા રહી શકે છે, આજીવન શીખનારા, સેલ્ફ ડિરેક્ટેડ લર્નર્સ. આ ચક્ર વિદ્યાર્થીઓને પોતાના શિક્ષણની જવાબદારી લેતા શીખવે છે. એમની ભૂમિકા માત્ર માહિતી મેળવનારની નથી રહેતી, પણ પોતાના જ્ઞાનના નિર્માતાની બને છે. એમનો રોલ બદલાય છે.
આ ચક્ર કામ કેવી રીતે કરે છે? એના પગલાં શું છે?
એના 5 મુખ્ય પગલાં છે. પહેલું, ધ્યેય નક્કી કરો. પણ કેલો ધ્યેય? સ્માર્ટ ધ્યેય, એટલે કે સ્પષ્ટ હોય, માપી શકાય, હાંસલ કરી શકાય, વિષયને લગતો હોય અને સમય મર્યાદા નક્કી હોય.
ઓકે, સ્પેસિફિક, મેઝરેબલ, અચીવેબલ, રેલેવન્ટ, ટાઈમ બાઉન્ડ.
બરાબર. બીજું, યોજના બનાવો. એ ધ્યેય સુધી પહોંચવા શું કરવું પડશે, કયા સાધનો જોઈશે, કયા નાના પગલાં લેવા પડશે, એની યોજના. ત્રીજું, શીખો. હવે પોતાની ગતિએ, મનગમતી રીતે, વિડીયો જોઈને, વાંચીને, કોઈને પૂછીને એ જ્ઞાન કે કૌશલ્ય મેળવવું.
અને પછી
ચોથું, તમે શું જાણો છો તે બતાવો. માત્ર શીખવું પૂરતું નથી, તમે જે શીખ્યા છો તે કોઈક રીતે દર્શાવવું પડે, ટેસ્ટ આપીને, પ્રોજેક્ટ બનાવીને, પ્રેઝન્ટેશન આપીને. અને પાંચમું, અને આ સૌથી મહત્વનું છે, પ્રતિબિંબ કરો, રિફ્લેક્ટ કરો.
પ્રતિબિંબ એટલે?
એટલે કે જે આખી પ્રક્રિયા કરી તેમાં શું બરાબર થયું, શું ન થયું, ક્યાં મુશ્કેલી પડી, હવે પછી શું અલગ રીતે કરીશ, આત્મનિરીક્ષણ કરવું.
આ છેલ્લું પગલું, પ્રતિબિંબ, ખરેખર મહત્વનું લાગે છે. આપણે ત્યાં ઘણીવાર શીખવાની પ્રક્રિયા પરીક્ષા પર જ પૂરી થઈ જાય છે, પણ આગલી વખતે શું અલગ કરીશ એ સવાલ જ સાચી શીખ તરફ દોરી જાય છે. આનાથી વિદ્યાર્થી પોતાના શિક્ષણનો માલિક બને છે, એની એજન્સી વધે છે.
તદ્દન સાચું. ત્રીજો આધારસ્તંભ છે માર્ગદર્શન, મેન્ટરશિપ. ટેવેનર ભારપૂર્વક કહે છે કે શીખવું એ કોઈ એકલી પ્રવૃત્તિ નથી, એ સંબંધો પર આધારિત છે. ટેકનોલોજી ગમે તેટલી મદદ કરે, પણ એક સારા માર્ગદર્શકનું સ્થાન ન લઈ શકે. એમની ભૂમિકા બહુ મોટી છે.
સમિટ સ્કૂલમાં આ માર્ગદર્શન કેવી રીતે અપાય છે?
ટ્યુટરની નથી, પણ એક કોચ જેવી છે.
કોચ એટલે કેવી રીતે?
એટલે તેઓ વિદ્યાર્થીને ધ્યેય નક્કી કરવામાં મદદ કરે, મુશ્કેલીઓનો સામનો કરવામાં મદદ કરે, પોતાની શક્તિ નબળાઈઓ ઓળખવામાં અને વિકાસ પર વિચાર કરવામાં મદદ કરે. એ વિદ્યાર્થીના હિમાયતી, એડવોકેટ બને છે.
આનાથી એક ભાવનાત્મક સુરક્ષાનું વાતાવરણ રચાતું હશે, નહીં? જ્યાં વિદ્યાર્થી ભૂલ કરતા ડરે નહીં, પોતાની મૂંઝવણો વ્યક્ત કરી શકે.
બિલકુલ. અને આ મજબૂત સંબંધો આત્મવિશ્વાસ વધારે છે, અને ક્યારેક તો વિદ્યાર્થીના જીવનમાં પરિવર્તન પણ લાવી શકે છે. ચોથો આધારસ્તંભ છે સફળતાની ટેવો, હેબિટ્સ ઓફ સક્સેસ. આ એક એવો વિચાર છે જે આપણી પરંપરાગત માન્યતાને પડકારે છે કે માત્ર ભણવામાં હોશિયાર હોવું જ પૂરતું છે. શિક્ષણનો ધ્યેય આનાથી મોટો છે.
એટલે કે જેને આપણે સોફ્ટ સ્કિલ્સ કહીએ છીએ તેની વાત છે, જેમ કે સંઘર્ષનો સામનો કરવો, બીજા સાથે હળીમળીને કામ કરવું, પોતાની લાગણીઓ સમજવી વગેરે.
હા, પણ ટેવનર એને માત્ર સોફ્ટ કહીને ઓછી નથી આંકતી. તે કહે છે કે સ્થિતિસ્થાપકતા, ભાવનાત્મક જાગૃતિ, સહયોગ જેવા ગુણો સફળ અને સંતોષી જીવન માટે પાયારૂપ છે. અને સૌથી મહત્વની વાત, આ માત્ર જન્મજાત નથી હોતા, આ ટેવો શીખવી શકાય છે અને કેળવી શકાય છે.
પણ આ અમૂર્ત જેવી લાગતી બાબતો જેમ કે સ્થિતિસ્થાપકતા કે જિજ્ઞાસા એ શીખવાય કેવી રીતે? મતલબ સ્કૂલમાં?
સમિટમાં આ ટેવોને રોજબરોજના શિક્ષણમાં જ વણી લેવામાં આવી છે. પ્રોજેક્ટના ફીડબેકમાં, માર્ગદર્શક સાથેની વાતચીતમાં અને મૂલ્યાંકનના માપદંડો એટલે કે રૂબ્રિક્સમાં પણ આ ટેવોનો સમાવેશ થાય છે.
દાખલા તરીકે?
દાખલા તરીકે કોઈ પ્રોજેક્ટમાં વિદ્યાર્થીએ કેટલી દ્રઢતા બતાવી કે ટીમમાં કેવો સહયોગ આપ્યો તેનું પણ મૂલ્યાંકન થાય. આમ ચારિત્ર ઘડતર જેવી વાત હવામાં રહેવાને બદલે નક્કર અને શીખવી શકાય તેવી બને છે.
રસપ્રદ. અને પાંચમો સિદ્ધાંત છે નક્કર આગલું પગલું, કોન્ક્રીટ નેક્સ્ટ સ્ટેપ. આ પણ એક રસપ્રદ વિચાર છે, ખાસ કરીને જ્યારે આપણે યુવાનોને પેલી સલાહ આપતા હોઈએ છીએ, તમારા જુસ્સાને અનુસરો, ફોલો યોર પેશન.
હા, અને ટેવેનર કહે છે કે આ જુસ્સાને અનુસરોવાળી સલાહ ઘણીવાર કિશોરોને ગૂંચવી નાખે છે અથવા ડરાવી દે છે. કોને ખબર હોય કે પોતાનો જુસ્સો શું છે એ ઉંમરે?
સાચી વાત.
એના બદલે તેઓ વિદ્યાર્થીઓને એક નક્કર આગલું પગલું શોધવામાં મદદ કરે છે.
એટલે કે કોઈ મોટો અમૂર્ત જુસ્સો શોધવાને બદલે નજીકના ભવિષ્ય માટે એક સ્પષ્ટ પ્રાપ્ત કરી શકાય એવો ધ્યેય નક્કી કરવો.
બરાબર. એવો ધ્યેય જે વિદ્યાર્થીની રૂચિઓ અને મૂલ્યો સાથે જોડાયેલો હોય અને ભવિષ્ય માટે નવા દરવાજા ખોલે. એ કદાચ કોઈ ચોક્કસ કોલેજમાં અભ્યાસક્રમ હોય, કોઈ વ્યાવસાયિક તાલીમ હોય, કોઈ હેતુ સાથેનો ગેપિયર હોય કે બીજું કંઈ પણ.
અને આ કેવી રીતે કરવામાં આવે છે?
વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ દ્વારા, જુદા જુદા ક્ષેત્રના લોકો સાથે વાતચીત કરાવીને, નાના પ્રોજેક્ટ્સ વગેરે દ્વારા અલગ અલગ રસ્તાઓ ચકાસવામાં મદદ કરાય છે.
અને અહીં વાલીઓની ભૂમિકા પણ બદલાય છે, ખરું ને? માત્ર સૂચનાઓ આપનાર મેનેજર બનવાને બદલે
એક કોચ બનવાની, બાળકો વતી નિર્ણયો લેવાને બદલે તેમને સારા પ્રશ્નો પૂછીને વિચારતા કરવા, તેમને માહિતી શોધવા પ્રોત્સાહિત કરવા, નિષ્ફળતામાંથી શીખવાની તક આપવી અને પોતે પણ જિજ્ઞાસુ અને શીખતા રહેવાનું ઉદાહરણ પૂરું પાડવું, આ વાલીની બદલાતી ભૂમિકા છે.
આ પાંચેય સિદ્ધાંતો, PBL, STL, માર્ગદર્શન, સફળતાની ટેવો અને નક્કર આગલું પગલું, ખરેખર શિક્ષણના ધ્યેય અને તેમાં સંકળાયેલા લોકોની ભૂમિકા વિશે નવેસરથી વિચારમાં પ્રેરે છે. જો આપણે આ પુસ્તકના મુખ્ય સંદેશાઓ તારવવા હોય તો કયા કહી શકાય? ખાસ કરીને આપણા ભારતીય સંદર્ભમાં આ કેવી રીતે લાગુ પડે?
મને લાગે છે કેટલાક મુખ્ય મુદ્દાઓ સ્પષ્ટપણે ઉભરી આવે છે. જુઓ, પહેલું, સફળતાની પુનર્વ્યાખ્યા. સૌથી મોટો સંદેશ, સફળતા એટલે માત્ર માર્ક્સ કે રેન્ક નહીં, પણ પરિપૂર્ણતા, સ્વનિર્ણય ક્ષમતા અને હેતુ. ભારતમાં જ્યાં શૈક્ષણિક દેખાવનું દબાણ ખૂબ વધારે છે, ત્યાં આ વિચાર આમ તો રાહત આપનારો અને અત્યંત જરૂરી છે. શિક્ષણનો ધ્યેય બદલવાની જરૂર છે.
બિલકુલ.
બીજું, સ્વનિર્ણય ક્ષમતા પર ભાર. બાળકોને તૈયાર જવાબ આપવાને બદલે જવાબ શોધતા શીખવવું, તેમને પોતાના શિક્ષણ અને જીવનના ડ્રાઈવર બનાવવા. આજના ભારતમાં પહેલ કરનારા અને સમસ્યા ઉકેલનારાઓની ખૂબ જરૂર છે. પેલું SDL ચક્ર આમાં મદદરૂપ થઈ શકે. ત્રીજું, કૌશલ્યો ગોખણપટ્ટી કરતા વધુ મહત્વના. માત્ર માહિતી ભેગી કરવા કરતા એ માહિતીનો ઉપયોગ કરીને કંઈક કરી શકવું, સમસ્યા ઉકેલી શકવી, નવી વસ્તુઓ બનાવી શકવી, એ કૌશલ્યો પર ભાર. આ રોજગારી અને જીવન ટકાવી રાખવા માટે પણ જરૂરી છે.
સાચી વાત છે.
ચોથું, સંબંધોનું મહત્વ. શીખવાની પ્રક્રિયામાં શિક્ષક વિદ્યાર્થી, માર્ગદર્શક વિદ્યાર્થી વચ્ચેના મજબૂત સકારાત્મક સંબંધો અનિવાર્ય છે. આ આપણી ગુરુ શિષ્ય પરંપરાનો જ આધુનિક પડઘો કહી શકાય.
પાંચમું,
ચારિત્ર્ય શીખવી શકાય છે. સારા ગુણો કે સોફ્ટ સ્કિલ્સ એ માત્ર ઉપદેશનો વિષય નથી, પણ તેને સફળતાની ટેવો તરીકે વ્યવસ્થિત રીતે શીખવી અને કેળવી શકાય છે. આ જવાબદાર નાગરિકોના નિર્માણ માટે ખૂબ મહત્વનું છે.
અને છેલ્લો મુદ્દો,
છઠ્ઠો મુદ્દો, વાલીની બદલાતી ભૂમિકા. વાલીઓએ મેનેજર મટીને કોચ બનવાની જરૂર છે. બાળકોને નિયંત્રિત કરવાને બદલે સશક્ત બનાવવા. એમની ભૂમિકા મદદગારની હોવી જોઈએ, નિયંત્રકની નહીં.
આ સંદેશાઓ ઉપરાંત તમે કહ્યું એમ, પુસ્તકમાં અમુક વાક્યો એવા છે જે સીધા દિલમાં ઉતરી જાય. થોડા એવા યાદગાર વિચારો પર વાત કરીએ.
ચોક્કસ. જેમ કે શિક્ષણના ધ્યેય વિશે એક સરસ વિચાર છે. આપણો ધ્યેય એ સુનિશ્ચિત કરવાથી બદલવો જોઈએ કે બાળકો કોલેજમાં જાય, એ સુનિશ્ચિત કરવા તરફ કે તેમની પાસે કોલેજ પાર કરવા અને પછી જીવનમાં સફળ અને સંતુષ્ટ થવા માટે જરૂરી કૌશલ્યો અને ચારિત્ર્ય હોય.
એટલે કે ટૂંકા ગાળાની જીત કરતાં લાંબા ગાળાની ક્ષમતા વધુ મહત્વની છે.
બરાબર. પછી તૈયાર હોવાની વ્યાખ્યા પર. તૈયાર હોવું એટલે બધા જવાબો ખબર હોવા એવું નથી, પણ જવાબો કેવી રીતે શોધવા, નવી સમસ્યાઓનો ઉકેલ કેમ લાવવો અને અણધારી પરિસ્થિતિનો સામનો કેમ કરવો તે માટે જરૂરી સ્વદિશા નિર્દેશન, કૌશલ્યો અને આત્મવિશ્વાસ હોવો એ છે ખરી તૈયારી.
આ અનુકૂલન ક્ષમતા પર ભાર મૂકે છે.
અરે, વાલીઓની ભૂમિકા વિશે પેલી સરસ વાત. આપણું કામ બાળકો માટે રસ્તો સાફ કરી આપવાનું નથી, પણ તેમને પોતાના રસ્તા પર ચાલવા માટે સાધનો અને હોકાયંત્ર આપવાનું છે, ભલે એ રસ્તામાં ખાડા, ટેકરા, વળાંકો અને અણધારી શોધો કેમ ન હોય.
આ સશક્તિકરણની વાત છે, પેલું હેલિકોપ્ટર પેરેન્ટિંગ જેવું નહીં. આ બધા વિચારો સાંભળવામાં ખૂબ સારા લાગે છે, પણ વાલીઓ અને શિક્ષકો અને રોજિંદા જીવનમાં કેવી રીતે અપનાવી શકે, ખાસ કરીને આપણા ભારતીય શાળાઓ અને ઘરોમાં?
નાના ફેરફારોથી શરૂઆત કરી શકાય છે. જો, વાલીઓ માટે શું કરી શકાય? પહેલું તો બાળકો સાથેની વાતચીત બદલો. પેલું, કેટલા માર્ક્સ આવ્યા એને બદલે પૂછો, આજે ક્લાસમાં સૌથી રસપ્રદ શું શીખ્યો, શીખી, અથવા કઈ મુશ્કેલી આવી અને તેમાંથી શું શીખ મળી.
હા, વાતચીતના મુદ્દા બદલવા.
બીજું, બાળકોને થોડો ઉત્પાદક સંઘર્ષ કરવા દો, પ્રોડક્ટિવ સ્ટ્રગલ.
ઠીક છે.
બધી સમસ્યાઓનો ઉકેલ તરત આપી દેવાને બદલે તેમને જાતે પ્રયત્ન કરવા પ્રોત્સાહિત કરો. ઘરના કામો કે નવા શોખ શીખવા માટે પણ પેલા SDL ચક્રનો ઉપયોગ કરી શકાય. ધ્યેય, યોજના, શીખવું, કરવું અને છેલ્લે વિચારવું.
હા, એ રસપ્રદ રહેશે.
બાળકની રૂચિના ક્ષેત્રમાં કોઈ માર્ગદર્શક શોધી શકાય, કોઈ સંબંધી પાડોશી કે મિત્ર જે એ ક્ષેત્રમાં હોય, અને ભવિષ્ય માટે પેલું એન્જિનિયરિંગ, મેડિકલ, એના સિવાયના વિકલ્પો પર પણ ખુલ્લા મને ચર્ચા કરો. તેમને જુદા જુદા નક્કર આગલા પગલા શોધવામાં મદદ કરો.
અને શિક્ષકો માટે શું સૂચનો હોઈ શકે, એમની ભૂમિકા કેવી રીતે બદલાઈ શકે? જુઓ, આખરી સિસ્ટમ કદાચ ન બદલી શકાય, પણ વર્ગમાં નાની પ્રોજેક્ટ આધારિત પ્રવૃત્તિઓ ચોક્કસ દાખલ કરી શકાય.
હા, નાના પાયે શરૂઆત કરી શકાય. વિદ્યાર્થીઓને તેઓ કેવી રીતે શીખી રહ્યા છે તેના પર વિચાર કરવા, એટલે કે રિફ્લેક્શન માટે થોડો સમય નિયમિત રીતે આપો. વિદ્યાર્થીઓ સાથે વાત કરતી વખતે માત્ર સૂચના આપવાને બદલે પ્રશ્નો પૂછીને તેમને વિચારતા કરો, પેલી કોચ જેવી ભૂમિકા ભજવો.
અને પેલી સફળતાની ટેવોનું શું?
હા, ટીમવર્ક, દ્રઢતા, સવાલ પૂછવાની હિંમત જેવા કૌશલ્યોની વર્ગમાં ચર્ચા કરો અને તેને પ્રોત્સાહન આપો. સ્પષ્ટપણે કહો કે આ પણ મહત્વનું છે.
આ નાના પગલાં પણ લાંબા ગાળે મોટો ફરક લાવી શકે છે, ખરું ને?
ચોક્કસપણે.
આખી ચર્ચામાંથી મને જે વાત સૌથી વધુ સ્પર્શી ગઈ તે એ છે કે સફળતાની ટેવો, એટલે કે ચારિત્રના ગુણો, એ શીખવી શકાય છે અને તેને શિક્ષણનો ભાગ બનાવી શકાય છે. આ ખરેખર આશાસ્પદ વિચાર છે. શિક્ષણના ધ્યેયને આ વિસ્તૃત કરે છે.
અને મને પેલો વાલી મેનેજરથી કોચ બનવાનો વિચાર ખૂબ ગમ્યો. ઘણીવાર આપણે એમ કે બાળકોને મદદ કરવાના ઉત્સાહમાં તેમનું નિયંત્રણ કરવા લાગીએ છીએ. એમને સશક્ત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું એ વધુ સાચો માર્ગ લાગે છે. અને પેલું નક્કર આગલું પગલું પણ જુસ્સો શોધોના મોટા દબાણમાંથી મુક્તિ આપે છે.
તો સારાંશ એટલો જ કે ડિયાન ટેવેનરનું આ પુસ્તક આપણને સૌને, વાલી, શિક્ષક, સમાજ, એક નવી દિશા ચીંધરે છે. આપણો અંતિમ ધ્યેય બાળકોને પરીક્ષા પાસ કરવા માટે કે કોઈ સિસ્ટમમાં ફિટ થવા માટે નહીં,
પણ એક પરિપૂર્ણ, અર્થપૂર્ણ અને સ્થિતિસ્થાપક જીવન જીવવા માટે તૈયાર કરવાનો હોવો જોઈએ.
અને આ તૈયારી માર્ક્સની રેસથી નહીં,
પણ સ્વનિર્ણય ક્ષમતા, વાસ્તવિક કૌશલ્યો અને મજબૂત ચારિત્ર કેળવવાથી આવશે. આ એક પડકાર છે, પણ સાથે સાથે એક આશા અને સશક્તિકરણનો સંદેશ પણ છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.